લૂકની લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 18મો સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં તે શીખવવા માટે તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો તે દેવથી બીતો નહોતો તેમજ માણસને ગણકારતો નહોતો તે શહેરમાં એક વિધવા હતી તે વારંવાર તેની પાસે આવીને કહેતી કે મારા વાદીની પાસેથી મને દાદ અપાવ કેટલીક મુદત સુધી તે એમ કરવા જ ઇચ્છતો નહોતો પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે જો કે હું દેવથી બીતો નથી અને માણસને ગણકારતો નથી તો પણ આ વિધવા મને તસ્તી દે છે માટે હું તેને દાદ અપાવીશ રખીને તે વારે ઘડી આવીને મને થકવે પ્રભુએ કહ્યું કે તે અન્યાય ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દિવસ વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે તેઓને દાદ શું નહીં આપશે હું તમને કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે પણ તું માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ મળશે શું કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ ને બીજાઓને તુચ્છકારતા હતા તેઓને પણ તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે બે માણસ પ્રાર્થના કરવા માટે મંદિરમાં ગયા એક ફરોશી અને બીજો દાણી ફરોશીએ ઉભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ બીજા માણસોના જેવો જુલમી અન્યાયી વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી માટે હું તારી આભાર સ્તુતિ કરું છું અઠવાડિયામાં હું બે વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું પણ દાણીએ દૂર ઉભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ હું પાપી છું મારા પર દયા કર હું તમને કહું છું કે પેલા કરતા એ માણસ ન્યાય ઠરીને પોતાને ઘેર ગયો કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે તેઓ તેની પાસે પોતાના બાળકોને પણ લાવ્યા કે તે તેઓને સ્પર્શ કરે પણ શિષ્યોએ તે જોઈને તેઓને ધમકાવ્યા પણ તું ઈસુએ તેઓની પાસે બોલાવીને કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો તેઓને વારોમાં કેમ કે દેવનું રાજ્ય તેવાઓનું છે હું તમને ખચિત કહું છું કે જે કોઈ દેવનું રાજ્ય બાળકની જેમ નહીં સ્વીકારે તે તેમાં નહીં જ પેસશે એક અધિકારીએ તેને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક અનંત જીવનનો વારસો પામવાને હું શું કરું ઈસુએ તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે એક એટલે દેવ વિના ઉત્તમ કોઈ નથી તું આજ્ઞાઓ જાણે છે કે વ્યભિચાર ન કર હત્યા ન કર ચોરી ન કર જૂઠું શાહેદી ન પૂર પોતાના માતા પિતાને માન આપ તેણે કહ્યું કે બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું એ સાંભળીને ઈસુએ તેને કહ્યું કે તું હજી એક વાત સંબંધી અધૂરો છે તારું જે છે તે બધું વેચી નાખીને તે દરિદ્રોને આપી દે અને આકાશમાં તને દ્રવ્ય મળશે અને પછી મારી પાછળ ચાલ પણ એ સાંભળીને તે બહુ ઉદાસ થયો કેમ કે તે બહુ શ્રીમંત હતો ઈસુએ તેના પર જોઈને કહ્યું કે જેઓની પાસે સંપત્તિ છે તેઓને દેવના રાજ્યમાં પેસવું કેવું અઘરું છે કેમ કે શ્રીમંતને દેવના રાજ્યમાં પેસવું તે કરતા ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે તે વાત સાંભળનારાઓએ પૂછ્યું કે તો કોણ તારણ પામી શકે પણ તેણે કહ્યું કે માણસોને જે અશક્ય છે તે દેવને શક્ય છે પિતરે કહ્યું કે જુઓ અમે પોતાનું બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ તેણે તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈએ ઘરને પત્નીને ભાઈઓને માતા પિતાને કે છોકરાને દેવના રાજ્યને લીધે મૂક્યા હશે તે આ કાળમાં બહુ ઘણા તથા આવનાર યુગમાં અનંત જીવન પામ્યા વિના રહેશે નહીં તેણે બારેને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જુઓ આપણે યરૂસાલેમ જઈએ છીએ અને માણસના દીકરા સંબંધી પ્રબોધકોએ જે લખેલું છે તે સર્વ પૂરું કરવામાં આવશે કેમ કે તે વિદેશીઓને સ્વાધીન કરાશે તેના ઠઠ્ઠા તથા અપમાન કરાશે અને તેના પર તેઓ થૂંકશે વળી કોરડા મારીને તેઓ તેને મારી નાખશે અને ત્રીજા દિવસે તે પાછું ઉઠશે પણ તેમાંનું કંઈ પણ તેઓના સમજવામાં આવ્યું નહીં આ વાત તેઓથી ગુપ્ત રહી અને જે કહેવામાં આવ્યું તે તેઓ સમજ્યા નહીં તે યરીખો પાસે આવતો હતો ત્યારે માર્ગની કિનારીએ ભીખ માંગતો એક આંધળો બેઠેલો હતો ઘણા લોકોને પાસ થઈને જતા સાંભળીને તેણે પૂછ્યું કે આ શું હશે. તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી પાસે તેને જાય છે. તેણે બૂમ પાડીને કહ્યું કે ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કર. તેઓ આગળ જતા હતા. તેઓએ તેને ધમકાવ્યો કે છાનો રહે, પણ તેણે વિશેષ ઘાંટો પાડીને કહ્યું કે દાઉદના દીકરા, મારા પર દયા કર. ઈસુએ ઉભા રહીને તેને પોતાની પાસે આવવાનો હુકમ કર્યો અને તે પાસે આવ્યો. ત્યારે તેણે તેને પૂછ્યું કે હું તારે માટે શું કરું, તારી શી ઈચ્છા છે. તેણે કહ્યું કે પ્રભુ, હું દેખતો થાઉં. ઈસુએ તેને કહ્યું કે તું દેખતો થા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. તરત તે દેખતો થયો અને દેવનો મહિમા પ્રગટ કરતો તે તેની પાછળ ચાલ્યો. તે જોઈને બધા લોકોએ દેવની આભાર સ્તુતિ કરી.